धर्मो हि परमो लोके धर्मे सत्यम प्रतिष्ठितम। विष्णु सहस्त्र नाम मा धर्म एज प्रभुनु नाम आप्यू छे। धर्म धर्म विदुत्तम महापुरुषोए धर्मनी अनेक व्याख्या करी छे। पतन थी जे बचावे छे एने धर्म कहे छे। धारणात धर्म धर्मनु पालन करे एनु कदी पतन थतु नथी। जे स्वधर्म छोड़े एनु पतन थाय छे। जेनो जे धर्म परमात्माए नक्की कर्यो छे एने माटे ज ए श्रेष्ठ छे। इदम शरीरम कौन्तेय क्षेत्रमित्य विधीयते। शरीर ए धर्मनु क्षेत्र छे। मानवेतर कोई पण धर्मनु पालन बराबर करी शकता नथी। धर्म मानवीने पतनथी बचावे छे। जे स्वधर्ममां स्थिर रहे छे એ પ્રભુને બહુ ગમે છે। ગીતાજીમાં પરમાત્મા એવું બોલ્યા છે, હું સર્વમાં સમભાવ રાખું છું, મારો કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી। પણ રામાયણનો વિચાર કરતાં એવું લાગે છે કે શ્રી રામ ધર્મનો પક્ષપાત કરે છે। મહાભારતમાં શ્રી કૃષ્ણ ધર્મનો પક્ષપાત કરે છે। ધર્મની હાર થાય એ ભગવાનને ગમતું નથી। શ્રી કૃષ્ણ શ્રી રામ એ ધર્મ પક્ષપાતી છે। જે ધર્મને મોટો ભાઈ માને છે એના સારથી શ્રી કૃષ્ણ બને છે। અર્જુન ધર્મને મોટા ભાઈ માને છે તેથી શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે। એના ઘોડાની પરમાત્મા સેવા કરે છે। વનવાસના દુઃખમાં ભીમ અર્જુન થોડા અકરાયા છે। એક બે વાર એવું બોલી પણ ગયા છે કે મોટા ભાઈએ ભૂલ કરી છે, છતાં સતત ભાવ રહ્યો છે કે મોટા ભાઈ કરે એ યોગ્ય જ કરે છે। એથી એ શ્રી કૃષ્ણને બહુ ગમ્યા છે। તમારા શરીરના પરમાત્મા સારથી થાય એવી ઈચ્છા હોય તો ધર્મ છોડશો નહીં। ઋષિઓએ સનાતન ધર્મના સિદ્ધાંતો બનાવ્યા છે ત્યારે આરોગ્યનો ખૂબ વિચાર કર્યો છે। જેનું જીવન ધર્માનુકૂળ હશે તે કોઈ દિવસ રોગી થશે નહીં। શરીર ધર્મ ક્ષેત્ર છે પણ લોકો ધર્મને ભૂલ્યા છે તેથી એ રોગ ક્ષેત્ર થયું છે। આ માનવ શરીર રામ ક્ષેત્ર થયું છે પણ લોકો રામજીને ભૂલ્યા છે તેથી આ શરીર કામક્ષેત્ર બન્યું છે। આપણા ધર્મમાં ચાર પુરુષાર્થ માન્યા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ। પહેલો ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે। વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે એટલે અર્થ અને કામ આ બે ધર્મની મર્યાદામાં રહીને પ્રાપ્ત કરવા અને ભોગવવા જોઈએ। ધર્માનુકૂળ અર્થને મેળવો અને ધર્માનુકૂળ કામને સેવો। આપણા ભારતમાં લગ્ન પણ ધર્મને માટે થાય છે, મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે। લગ્નમાં કામ ગૌણ છે, ધર્મ મુખ્ય છે। એથી તો લગ્નને દિવસે વરકન્યાને લક્ષ્મી નારાયણનું સ્વરૂપ સમજીને વડીલો પણ એમની પૂજા કરે છે। માનવ જીવનમાં અર્થ અને કામ ગૌણ છે, ધર્મ અને મોક્ષ પ્રધાન છે। કદાચ પૈસાનો નાશ થતો હોય તો થવા દેજો પણ ધર્મ ન છોડશો। ધર્મના બે ભેદ માન્યા છે, સાધારણ ધર્મ અને વિશિષ્ટ ધર્મ। સત્ય તપ પવિત્રતા અને દયા આ ચારેય તત્વનો સરવારો એ સાધારણ ધર્મ છે। જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે સત્યને પકડી રાખજો। અસત્ય જેવું કોઈ પાપ નથી, સત્ય જેવું કોઈ પુણ્ય નથી। સત્ય એ જ પરમાત્મા છે, સત્યના આધારે જ પૃથ્વી ટકે છે, સૂર્ય ચંદ્ર અવકાશમાં ઘૂમે છે। ધર્મનું પહેલું અંગ છે સત્ય, બીજું અંગ છે તપ। રોજ થોડું પણ તપ કરો, દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કહે છે। ભગવાન અતિ સંપત્તિ આપે પણ બહુ સુખ ભોગવશો નહીં, જાણીને થોડુંક દુઃખ સહન કરો, સાદું ભોજન કરો, કેટલાક અતિ ઉપવાસ કરે છે એ સારું નથી, અતિ ઉપવાસથી ભગવાન ભૂલાય છે, દાળ ભાત યાદ આવે છે, ઉપવાસ એ જગતને ભૂલવા માટે છે, તમે સાદું સાત્વિક ભોજન કરો તો પરમાત્મા રાજી થશે, લક્ષ્મીનો સદુપયોગ કરો તમને ભગવાન વધારે આપે, તો એમ સમજો કે ભગવાનના અન્ય બાળકોને આપવા માટે પ્રભુએ મને વધારે આપ્યું છે। વિચાર વાણી અને વર્તન આ ત્રણેયને શુદ્ધ રાખે એને તપ કહે છે। કર્કશ વાણી બોલવાથી ઊંચા સ્વરે બોલવાથી વાણી અશુદ્ધ થાય છે। સાચું બોલો અને મધુર બોલો, વાણીમાં નરમાશ રાખો એ તપ છે। વાણીને શુદ્ધ રાખજો। ધર્મનું ત્રીજું અંગ છે પવિત્રતા। સ્વચ્છતા અને પવિત્રતા ભિન્ન છે। તમારી બુદ્ધિ પ્રમાણે શુદ્ધિ કરો એ સ્વચ્છતા કહેવાય, પણ શાસ્ત્રની કોઈ ઋષિની આજ્ઞા પ્રમાણે શુદ્ધિ કરો એ પવિત્રતા કહેવાય। મળ ત્યાગ પછી સાબુથી હાથ ધુએ એ સ્વચ્છતા છે, માટીથી હાથ ધુએ એ પવિત્રતા છે। લોઢું અપવિત્ર છે, પિત્તર તાંબુ પવિત્ર છે। આજકાલ ઘણા લોકોને લોઢાના જ વાસણ બહુ ગમે છે। એ ભલે તમને સ્વચ્છ દેખાય, એ તમારા તન મનને બગાડશે। લોઢાના પાત્રમાં રસોઈ ભલે કરો ખાશો નહીં। કપડાને શુદ્ધ રાખો છો તેમ કારજાને પણ શુદ્ધ રાખજો। કપડું નવું મળશે, કારજું નવું નહીં મળે। ધર્મનું ચોથું અંગ છે દયા। પ્રભુએ તમને જે વધારે આપ્યું હોય તે બીજાને આપજો। જે બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે છે તે કદી દુઃખી થતો નથી। હું જ સુખી થાઉં એવી ઈચ્છા રાખે છે તે દુઃખી જ થાય છે। આ ચારેય તત્વનો સરવારો એ ધર્મ છે। સાધારણ ધર્મ સર્વના માટે છે, વિશેષ ધર્મ વ્યક્તિગત છે। મહાપુરુષોએ તો એવું વર્ણન કર્યું છે કે શ્રીરામ એ સાધારણ ધર્મ છે, લક્ષ્મણજી વિશેષ ધર્મ છે, ભરતજી વિશેષતર ધર્મ છે અને શત્રુઘ્નજી વિશેષતમ ધર્મ છે। રામજી વનમાં ગયા ત્યારે લક્ષ્મણને કહ્યું છે, લક્ષ્મણ તું અયોધ્યામાં રહે, માતા પિતાની સેવા કર, ઘરમાં કોઈ નથી, પિતાજી બીમાર છે, ભરત શત્રુઘ્ન બહારગામ છે। ત્યારે લક્ષ્મણજીએ અયોધ્યામાં રહેવું જોઈતું હતું, પણ સાધારણ ધર્મ અને વિશેષ ધર્મ વચ્ચે વિરોધ થાય ત્યારે મહાપુરુષો વિશેષ ધર્મને આત્મધર્મને મહત્ત્વ આપે છે। સાધારણ ધર્મ એ દેહ ધર્મ છે। ધર્મનું લક્ષ્ય છે મનને શુદ્ધ કરી પરમાત્મા સાથે પ્રેમ કરવાનું, પણ ધર્મ પરમાત્માની સેવામાં વિઘ્ન કરતો હોય ત્યારે વિશેષ ધર્મને મહત્ત્વ આપવાનું છે। લક્ષ્મણજીએ આત્મધર્મને મહત્ત્વ આપી સાધારણ ધર્મને ગૌણ કર્યો છે। અયોધ્યામાં ન રહેતા એ રામજી સાથે વનમાં ચાલી નીકળ્યા છે। ભરતજીએ વિશેષતર ધર્મ છે, ભરતજીને પણ રામજીના વિયોગનો દુઃખ તો છે જ, એમને રામજીની સેવામાં વનમાં રહેવું હતું, પણ ભરતજીએ વિચાર કર્યો કે મને પરમાત્માની આજ્ઞા છે કે મારે અયોધ્યામાં રહેવું, ગમે કે ન ગમે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધર્મ છે। રામ વિયોગનો દુઃખ સહન કરીને પણ ભરતજી અયોધ્યામાં રહ્યા છે। શત્રુઘ્નજી વિશેષતર ધર્મ છે। ભરતજી 14 વર્ષ અયોધ્યામાં તો રહ્યા છે, પણ સતત રામ ભક્તિમાં રહે છે। શત્રુઘ્નજીએ ધીરજ રાખીને 14 વર્ષ અયોધ્યાનું પાલન કર્યું। તેમણે વિચાર કર્યો કે અત્યારે રડવાનો સમય નથી। શત્રુઘ્નજી બહુ સાવધાન છે, રામ વિયોગનો એમને પણ અતિશય દુઃખ છે, છતાં એ રડવા બેઠા નથી, એમણે ફરજનું પાલન કર્યું છે। માનવ સૃષ્ટિનું સંચાલન કરવા માટે પરમાત્માએ જે કાયદા બનાવ્યા તેનું નામ ધર્મ। તમને ગમે કે ન ગમે, ધર્મનું પાલન કરશો તો જ કલ્યાણ થશે। તમારે કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો કે આ કાર્ય કરવાથી મને પાપ તો નહીં લાગે। ધન માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી, પણ ધર્મ માટે ધનનો ત્યાગ કરે તે પ્રભુને ગમે છે। આપણા ઋષિઓને ધનને સાધન માન્યું છે, ધન એ સાધ્ય નથી, સાધન છે। મહાપુરુષો ધર્મને માટે ધનનો ભોગ આપે છે, તે શું આશ્ચર્ય છે! અરે, ધર્મના રક્ષણ માટે એ પ્રાણનો પણ ભોગ આપે છે। રામાયણમાં એવા ચરિત્રો અનેક છે કે જે ધર્મને માટે પ્રાણનો ભોગ આપે છે। ધર્મને માટે પ્રાણ આપનાર મરતો નથી, અમર થાય છે। રામાયણમાં જટાયુની કથા આવે છે, જટાયુએ ધર્મને માટે પ્રાણનો ભોગ આપ્યો છે। આજે હજારો વર્ષ થયા પછી પણ આપણે જ્યારે રામાયણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે એટલો સમય આપણું મન પવિત્ર થાય છે। રામચરિત્ર અતિ દિવ્ય છે। સ્ત્રી પુરુષો શ્રી સીતારામજીના એક એક ગુણનું મનન કરે અને એક એક સદગુણ જીવનમાં ઉતારે તો જીવન દિવ્ય બને। ધર્મો વૈ ભગવાન સતામધિપતિ ધર્મ ભજેત સર્વદા, ધર્મણેવ નિવાર્ત્ય અધનિવહો ધર્માય તસ્મય નમઃ। ધર્મ નાસ્તિ પરમ પદમ ત્રિભુવને ધર્મસ્ય શાંતિ પ્રિયાઃ, ધર્મે તિષ્ઠતિ સત્યમેવ શુભદમ મામ ધર્મમ મામ વર્જ્ય। પિબંતિ નદ સ્વયમેવ નાભ, સ્વયં ન ખાદંતિ ફલાનિ વૃક્ષાઃ, નાદંતિ શસ્યમ ખલુ વારિવાહા, પરોપકારાય સતામ વિભૂતયઃ। વૃક્ષ કબહુ નહીં ફલ બખૈ, નદી ન સંચય નિરહ, પરમાત્ કે કારણે સાધુ ધરા શરીર। થોડા સુવાક્ય જોઈએ। જે જીવનમાં કોઈ ધ્યેય નથી તે જીવન નાવિક વગરની નૌકા જેવું છે। ઇન્દ્રિયજન્ય સુખ પશુ પક્ષી અને મનુષ્યને એક સરખું જ છે। માનવ પોતે પોતાનો મિત્ર થઈ શકે છે અથવા શત્રુ પણ થઈ શકે છે। આ પૃથ્વી ઉપર પણ ભક્તિમાં ભારત દેશ શ્રેષ્ઠ છે। ભારત અધ્યાત્મવાદી દેશ છે। એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે ભગવાન આ જીવને જોતા ન હોય। જેવી ભાવનાથી દર્શન કરો છો એવી જ ભાવના પ્રત્યેક માનવામાં પણ રાખો। સનાતન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે જડ વસ્તુમાં પણ ઈશ્વર છે, જડ વસ્તુમાં પણ પરમાત્માની સત્તા પ્રવર્તે છે। જે પ્રભુ વૈકુંઠમાં બિરાજે છે તે પ્રત્યેક જડ ચેતનમાં પણ છે। વૈષ્ણવ તો તે જ છે જેને જોતા પરમાત્માનું સ્મરણ થાય। જેનો વ્યવહાર શુદ્ધ નથી તેને ભક્તિમાં આનંદ આવતો નથી। વ્યવહાર કરજો, પણ તે વ્યવહાર કરતાં કરતાં પરમાત્મામાં સર્વ બિરાજે છે તે ભૂલશો નહીં। રાવણ કોણ છે? કામ એ રાવણ છે, ક્રોધ એ રાવણ છે, મોહ એ રાવણ છે। મોટો કોણ? મોટો તે છે જે ધર્મની મર્યાદાનો જરાય ભંગ કરતો નથી। આપણો સનાતન ધર્મ અતિશય શ્રેષ્ઠ છે, આપણા ધર્મની મર્યાદા છોડશો નહીં। ધર્મનું રક્ષણ કરવા માટે તો પરમાત્મા જગતમાં આવે છે, રામજીના એક એક ગુણ જીવનમાં ઉતારવા એ જ રામજીની ઉત્તમ સેવા છે। માનવ તો તનનો પણ માલિક નથી તો પછી ધનનો માલિક ક્યાંથી થઈ શકે। ઈશ્વર કોઈને મારતા નથી, માનવને તો એનું પાપ મારે છે। જે વિદ્યાથી મા બાપને વંદન કરવામાં શરમ આપે તે વિદ્યા વિદ્યા નથી। માતા પિતાની સેવા કરનારમાં એ શક્તિ આવે છે કે ઈશ્વરને પણ ઊભા રહેવાનું કહી શકે છે। શાસ્ત્રો કહે છે કે માતા પિતાનું અપમાન કરે તે કદી સુખી થતો નથી। તમારા માતા પિતાની આજ્ઞામાં રહેશો તો જ તમારું કલ્યાણ થશે। રાજમહેલમાં કે બંગલામાં રહી તપ કરવું એ બહુ કઠણ છે। જેને ઘરમાં રહીને ભક્તિ કરવી છે તે તો ઘરના એક એક જીવમાં ઈશ્વરનો ભાવ રાખે છે। પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે, માટે કોઈનો પણ તિરસ્કાર કરશો નહીં। તમે શ્રેય ઈચ્છતા હો તો ધર્મ પારો, ધર્મની મર્યાદામાં રહો। પ્રભુ જ્યારે આપે છે ત્યારે જીવનની લાયકાતનો પણ વિચાર કરતા નથી। મનને એવી ટેવ પડી છે કે સુંદર વસ્તુ દેખાય એટલે એની પાછળ દોડે છે। માનવને સંપત્તિ થોડું સુખ આપે છે, પણ ઇન્દ્રિયનો સંયમ વધારે સુખ આપે છે। આંખથી ભલે કોઈ દેખાય પણ મનથી કોઈને જોશો નહીં। શક્તિનો સદુપયોગ પુણ્ય છે, શક્તિનો દુરુપયોગ પાપ છે। વડીલની કોઈ ભૂલ થઈ હોય તો તેવી ભૂલ પુત્રે કરવી જરૂર નથી। જેનું હૃદય બહુ સરળ હોય એના હૃદયમાં પરમાત્માનો પ્રવેશ થાય છે। મારી એવી ખાતરી છે કે રામજીના દર્શનથી જ જીવન સફળ થાય છે। જેવું હૃદય સરળ છે એને ઘણા ભાગે બીજાનો દોષ દેખાતો નથી। જે અતિ સરળ છે તેને કોઈનો દોષ દેખાતો નથી, તેને કોઈ દિવસ ખોટું લાગતું નથી। આજે આપ રાજા ધીરાજ થઈને પધાર્યા નથી, તપસ્વી થઈને પધાર્યા છો। જીવનો સ્વભાવ છે કે અતિશય સુખમાં તે બધું ભૂલે છે। કોઈનાય નાનકડા ઉપકારને તેમજ થોડીક પણ સેવાને ભૂલશો નહીં। રામજી શબ્દોથી બોધ આપતા નથી, ક્રિયાથી બોધ આપે છે। યજ્ઞ એ સમાજના આરોગ્યનું સાધન છે, પ્રજાને એક આદર્શ બતાવવો છે। વક્તા કરતા શ્રોતાનું આસન ઊંચું ન હોય એ સનાતન ધર્મની મર્યાદા છે। જ્ઞાની કે યોગી થવું સહેલું છે, સેવક થવું જ અઘરું છે। જગતમાં રામજી જેવો મહાન પુરુષ કોઈ થયો નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી। ધર્મનો આદર્શ જગતને બતાવવા માટે જ શ્રી સીતારામજી પ્રગટ થયા છે। લાયક સ્ત્રી પતિને ભગવત ભજનમાં વારે છે, સત્સંગ તરફ વારે છે। પતિમાં ઈશ્વર ભાવ ન રાખે તે સ્ત્રીના આલોક અને પરલોક બે બગડે છે। હૈયામાં હરીને રાખવા હોય તો એમાં ઝેર રાખશો નહીં। જ્યાં સ્વાર્થ હોય ત્યાં તો બધા જ મધુર બોલે છે। શરીર સુંદર છે આ કલ્પનામાંથી જ કામનો જન્મ થાય છે, કર્કશ વાણીમાંથી જ કરિયુગનો જન્મ થાય છે। જીવ વધારે સુખ ભોગવે છે અને ભગવાનને ભૂલે છે ત્યારે પ્રભુ સજા કરે છે। જે બાળક જેવો છે તે જ સેવા કરી શકે છે। પાપ આચરણ કરનારા પાપીઓના અપકાર સામે સંત પુરુષો જોતા નથી। શ્રી સીતામાં ધરતીમાંથી બહાર આવ્યા છે અને ધરતીમાં જ લીન થયા છે। તમારી સેવા શ્રી રામચંદ્રજીએ કરી છે તેવી કોઈ રાજાએ એની પ્રજાની કરી નથી। વેરનો બદલો વેરથી નહીં પ્રેમથી લેવાય, અપકારનો બદલો ઉપકારથી આપે એનું વામ અંત। પોતાનો ધર્મ છોડે એની ભક્તિ સરળ થતી નથી। રામજીના દરબારમાં તો તેને જ પ્રવેશ મળે છે જે રામજીની મર્યાદાનું પાલન કરતો હોય। ધર્મ વિરુદ્ધની ભક્તિ ઈશ્વરને ગમતી નથી. મંદિરમાં વેરજનને ભૂલી જાઓ, આંખમાં પ્રેમ રાખી બધાને પ્રેમથી જુઓ. રામ નામમાં દિવ્ય શક્તિ છે, રામ નામના મહિમાનું વર્ણન કોણ કરી શકે. પ્રેમથી રા બોલતા જ અંદરથી પાપ બહાર આવે છે. માનવને થોડી સંપત્તિ મળે, થોડો અધિકાર મળે કે મર્યાદાને ભૂલી જાય છે. ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. શ્રી રામજીમાં બે કરા ઓછી છે એમ ન માનો. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. જગતમાં જે કાંઈ છે તેના માલિક શ્રી કૃષ્ણ છે. આપણામાં એ શક્તિ નથી, આપણે ઝેર પી પચાવી શકતા નથી. રામજીએ શરીરથી તો નહીં જ મનથી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ કર્યો નથી. લાલો તો જ્યાં પ્રેમ છે ત્યાં જાય છે. શ્રી કૃષ્ણની લીલામાં અતિશય પ્રેમ છે. ગોપીને આનંદ થાય છે કે મારા ઘરને કનૈયો પોતાનું ઘર માને છે. મનની શુદ્ધિ મર્યાદાનું પાલન કરવાથી થાય છે. ધર્મની મર્યાદા છોડશો નહીં. જેનું જીવન મિશ્રી જેવું મધુર નથી એની ભક્તિ ભગવાનને ગમતી નથી. સાચા જ્ઞાનીનું વલણ એ છે કે તેનું હૃદય બહુ સરળ હોય છે, કોમળ હોય છે. પરમાત્મા જીવ પ્રત્યે અતિશય ઉદાર છે, અતિશય દયાળુ છે. માનવનો એવો સ્વભાવ છે કે એને પારકાની ભૂલ જલ્દી દેખાય છે. જેના મનમાં પાપ છે, જેના ઘરમાં પાપ છે, ત્યાં પરમાત્મા આવતા નથી. જેનું સ્વદોષનું ભાન થયા છે તેને જ પોતાની ભૂલ છોડવાની ઈચ્છા થાય છે. જગત એ પરમાત્માને આધીન છે, પણ પરમાત્મા નામને આધીન છે. જે કામ પરમાત્મા સ્વયં કરી શકતા નથી તે કામ પરમાત્માનું નામ કરે છે. કેટલા જીવ એવા હોય છે જે રામજીના દર્શનથી પણ સુધરતા નથી. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખ સુધર્યા પછી ભક્તિનો બરાબર આરંભ થાય છે. જ્યાં ભેદભાવ આવ્યો ત્યાં જ બધા વિકાર જાગે છે, ભય ઉત્પન્ન થાય છે, મોહ ઉત્પન્ન થાય છે. જેને વ્યવહાર કરતા ન આવડે તે ભક્તિ કરી શકતો જ નથી. માનવ પોતાનો હક માંગે છે, ભાગ માંગે છે, પણ એને પોતાની ફરજ બજાવવાની ઈચ્છા થતી નથી. પરમાત્મા કોઈ ખરાબ કામ કરવાની પ્રેરણા આપતા જ નથી. અતિશય જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી. પાપ અને પારો બહાર આવે જ આવે. શ્રી રામ નામમાં એવી શક્તિ છે કે પ્રારબ્ધનો નાશ કરે છે. 13 કરોડ જપ કરવા એટલે પરમાત્માના ચરણે જવું. પ્રભુના નામમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી માનવનું જીવન સફળ થતું નથી. મન શુદ્ધ હશે તો જ ભક્તિમાં આનંદ આવશે. આ જગત પરમાત્માને આધીન છે અને પરમાત્મા નામને આધીન છે. દોષ મનુષ્યની આંખમાંથી મનમાં આવે છે. જ્ઞાન સારું છે, પણ જ્ઞાનનું અભિમાન પતન કરાવે છે. જે ભક્તિના કિનારે રહે છે તે નિર્વૈર બને છે. અયોધ્યા કાંડનો જે પાઠ કરે છે તેનું ઘર અયોધ્યા બને છે. શ્રી રામકથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પધારે છે. જેનામાં સગરા દિવ્ય સદગુણો એકત્રિત થઈ જાય તે પરમાત્મા છે. વાસનાઓ ઉપર જે વિજય મેળવે છે તે જ સાચો પરાક્રમી છે. જે ઇન્દ્રિયોનો ગુલામ છે તે ભક્તિ કરી શકતો નથી. વાસનાનો વિનાશ કરવા માટે જ્ઞાનની જરૂર છે. ગૃહસ્થ આશ્રમમાં સંયમી જીવનનો આદર્શ શ્રી રામચંદ્રજીએ બતાવ્યો છે. તમે પ્રભુમાં વિશ્વાસ રાખજો, તમારું નુકસાન નહીં થાય. જીવ ઈશ્વર સાથે મૈત્રી ત્યારે કરી શકે છે કે જ્યારે તે કામની દોસ્તી છોડે છે. જગત સાથે વેર ન કરો, પણ આ જગત પ્રેમ કરવા લાયક નથી. સંસાર સાગર જેને ઓરંગવો છે તેણે સુરસાને જીતવી પડશે, જીભને વશ કરવી પડશે. જળ જીવ એ ચેતન પરમાત્મા થઈ શકે નહીં. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો જગતના વિષયોથી પ્રેમ છોડવો પડશે. જે સ્વધર્મમાં સ્થિર રહે છે એ પ્રભુને બહુ ગમે છે. પરમાત્મા તમારા શરીરના સાથી થાય એવી ઈચ્છા હોય તો ધર્મ છોડશો નહીં. ધર્મનું લક્ષ્ય છે મનને શુદ્ધ કરી પરમાત્મા સાથે પ્રેમ કરવાનું. મહાપુરુષો ધર્મને માટે ધનનો ભોગ આપે છે તે શું આશ્ચર્ય છે? શ્રી રામની લીલાનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. પહેલું ઝેર મળ્યું પણ પછી અમૃત મળ્યું. સત્કર્મ કરે તો વિઘ્ન તો આવે છે. પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે અને સગુણ સાકાર પણ છે. જ્ઞાની મહાપુરુષો એવું માને છે કે ઈશ્વર દ્રષ્ટા છે, દ્રશ્ય નથી. જીવને શરીર મળ્યું છે તે પૂર્વજન્મના કર્મ પ્રમાણે મળ્યું છે. પણ લૌકિક વ્યસન માનવનું પતન કરે છે.